તારીખ 4/1/1996 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બાંધણીમાં પ્રવચન પાના નંબર 28 સળંગ પ્રવચન નંબર 192 પ્રવચન પોણો કલાકનું છે.
અને જળ અજાણ અચેતન છે. જળ અજાણ છે એટલે અચેતન છે. શું કહ્યું કે દેખતું ચેતન છે, ભાષામાં જોવાની વાત છે. પ્રત્યક્ષપણે તું ચેતન છે, જો જો કે તું ચેતન છે કે નહીં વિચારી જોઈએ એમ ને. જો કે તું ચેતન છો, જળ છે એ કાંઈ જાણતું નથી માટે અચેતન છે. તે જાણમાં તું પોતાને માનીને અશુદ્ધ થયો, જળમાં પોતાપણું કરીને અશુદ્ધ થયો, અથવા જળમાં પોતાપણું કર્યું તે અજ્ઞાન. પોતાપણે જાણે છે, જેમ કે શરીર મારું, શરીર જળ છે. ઘર મારું, ઘર જળ છે. આ ગામ મારું, આ દેશ મારો. જળમાં પોતાપણું કર્યું તેથી આત્મા અશુદ્ધ થયો, પછી તું પોતે અશુદ્ધ થયો. ભાવમાં આત્મામાં કંઈ આ પરમાણુ આવતા નથી, પરમાણુનું ભેળસેળપણું થતું નથી, ભાવમાં અશુદ્ધિ ઉત્પન્ન થાય છે. દેહ તો, દેહના પરમાણુ કંઈ આત્મારૂપ થતા નથી. અચેતન કાંઈ ચેતનરૂપ થાય નહીં. અચેતન પરમાણુ ચેતનરૂપ તો કાંઈ થાય નહીં. પણ એવું માનતા પોતે અશુદ્ધ થાય, મલિન થાય. તે અચેતન જળ કાંઈ તારી પાછળ પડ્યું નથી. નથી માણસ બોલતા વ્યસન હોય ને, શું કરીએ, બીડી છોડી દેવી છે પણ બીડી છૂટતી નથી. જેને બીડી વળગી હોય, ખરેખર પોતે વળગ્યો છે. એમ જળ કાંઈ તારી પાછળ પડ્યું નથી. કોઈ તું તારા પદથી છૂટી એના તરફ ના આવ, તારું પદ સંભાળ. તું એક શુદ્ધ ચૈતન્ય આત્મા છો, તારા ચૈતન્ય પદને સંભાળ. એના બદલે હું ફલાણો ફલાણો છું એ બીજાનો સ્વામી થવા જાય છે, જળનો સ્વામી થવા જાય છે. જળ કાંઈ તારો પલ્લો પકડતું નથી. તું નાહક પારકી વસ્તુને તારી કરી કરી અને જૂઠી હોશ કરે છે. જુઓ ભાઈ, આટલા તો મકાન છે અમારે, આટલો પૈસો છે, આટલા મકાન છે, આટલી ગાડીઓ છે, આટલી ઓફિસો છે. હોશ કરે છે, પારકી ચીજને પોતાની કરી કરીને જીવ હોશ કરે છે. આટલો મારે પરિવાર છે, આ પરિવારમાં હું મૂળ ધણી હું છું, આનો મુખ્ય ધણી હું છું, અને મને એનાથી સુખ થયું. એ બધું મને મળ્યું એટલે હું સુખી થઈ ગયો. લોકો પણ એમ કે ભાઈ અત્યારે બહુ સુખી છે. હું સુખી છું એવી જૂઠી ભ્રમરૂપ કલ્પના માની ખુશી થાય છે, તેમાં કાંઈ પણ સાવધાનીનો અંશ નથી. માન ભૂલ્યો અને મૂર્છિત થઈ ગયો, પરિગ્રહમાં મૂર્છિત થઈ ગયો. એટલે આચાર્યોએ કહ્યું કે એ પરિગ્રહ છે એ જ એની મૂર્છા છે, મૂર્છા પરિગ્રહ. અમૃતચંદ્રાચાર્ય કહ્યું ઈચ્છા પરિગ્રહ, પર પદાર્થની ઈચ્છા તે પરિગ્રહ, અને પરિગ્રહમાં જીવ પોતાનું ભાન ભૂલે સાવધાની ન રહીએ સ્વરૂપની, તો એ મૂર્છા પરિગ્રહ. સાવધાનીનો અંશ નથી. આ કોઈ આશ્ચર્ય છે કે તું ત્રણ લોકનો નાથ હોવા છતાં પોતાના પૂજ્ય પદને ભૂલી નીચ પદમાં પોતાને માની વ્યાકુળ થઈને વિકળ થઈ વ્યાકુળ બનીને ડોલે છે. ડોલે છે એટલે રાજી થાય છે, રાજી થાય ત્યારે ડોલે ને. ત્રણ લોકનો નાથ પોતાના પૂજ્ય પદને ભૂલ્યો, નીચ પદમાં પોતા ઊંચ પદ માન્યો, પોતાને માન્યો હું ફલાણો શેઠિયો, હું ફલાણો રાજા, હું આ ગામનામનો પ્રમુખ, આ દેશનો પ્રમુખ, બધા નીચ પદ છે. ત્રણ લોકના નાથની પાસે બધા નીચ પદ છે. ત્રણ લોકનો નાથ એટલે શું? કે આપણે ભગવાનને શું કહીએ છીએ? આપ તો ત્રણ લોકના નાથ છો, તો આત્મા પણ ભગવાન આત્મા છે કે નહીં? ત્રણ લોકનો નાથ એટલે ત્રણેય લોકમાં સર્વોત્કૃષ્ટ પદ જેનું છે તે. તારું જે મૂળ સ્વરૂપ છે તો ત્રણેય લોકમાં સર્વોત્કૃષ્ટ છે. હવે એમાં તું નીચપદમાં રાજી થા, આ કઈ જાતની વાત છે? કેવું ભૂલ્યો? ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા, એક રાજાએ દારૂ પીધેલો, પછી લથડિયા ખાતો ખાતો હાલે, વધારે દારૂ પીધો હોય તો હાલવામાં પગનું કંઈ ઠેકાણું ન રહે, લથડિયું ખાઈ જાય. માં હાલતા હાલતા પડ્યો અઠવાડ ના ખાબોચિયામાં, રસ્તામાં છે ને ગંદકીના ખાબોચિયા પીડ્યો. દારૂ પીધો, ઉનાળાનો દી હોય, દારૂ પીધો એટલે શરીરમાં ગરમી 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 થઈ જાય, ગરમ ચીજ છે. તો શિયાળામાં એટલે પીએ છે લોકો, ત્યાં ઠંડા દેશમાં વધારે પીએ છે, પશ્ચિમમાં એનું કારણ એ છે ગરમ છે, શરીરમાં ગરમ ગરમાવો આવી જાય. ખાવો છે માં પડ્યો એટલે ઠંડક લાગી, જરા રાજી રાજી થઈ ગયો. હા અહીંયા ઠીક છે, અહીંયા પડ્યો રહું. એને એને શું થયું? અહીંયા હું પડ્યો રહું એમ. ત્રણ લોકનો નાથ છે, જરાક બે પૈસા હાથમાં આવ્યા તો અહીંયા પડ્યો રહું, હવે અહીંથી ન જાઉં તો સારું, અહીંથી મરું નહીં તો સારું. આ કુટુંબ, આ પરિવાર, સંયોગ એવી મીઠાશ લાગે કે અહીંથી જવું ગમે. એટલે ખાબોચિયામાં પીડ્યો છે એના જેવું છે રાજા. વિકળ એટલે ગાંડો થઈને, વ્યાકુળ એટલે દુઃખી થઈને પાછો ડોલે છે. ગાંડો થઈ દુઃખી થઈને પાછો ડોલે છે. જુદા જુદા દ્રષ્ટાંત આપ્યા છે કેવી કેવી જીવને ભ્રમણા થાય છે સંસારમાં. જેમ કે કોઈ એક ઇન્દ્રજાળના નગરમાં રહે છે. ઇન્દ્રજાળનું નગર એટલે હું માયાવી નગરી, સાચું નથી કાંઈ. ત્યાં તે ઇન્દ્રજાળીને વશ થઈ ઇન્દ્રજાળના હાથી ઘોડા નર સેવક સ્ત્રી સર્વે એ બધા ત્યાં છે અને કોઈને તે હુકમ કરે છે. ત્યાં સેવક આવીને એને સલામ કરે છે, કોઈ સ્ત્રી આવીને નૃત્ય કરે છે. પોતે ખોટે ખોટા ઇન્દ્રજાળીયા હાથી ઉપર ચડે છે, હાથીની સવારી કરે છે, ઘોડા દોડાવે છે. આ બધા તમાશાને સાચો જાણે છે, ઇન્દ્રજાળના તમાશાને સાચો જાણે છે. વિકળતા ધારણ કરી કોઈ વાર કોઈના વિયોગથી રડે છે, એમાં કોઈક વિયો જાય ત્યારે રોવા માંડે છે. તથા દુઃખી બની છાતી તૂટે છે અને કોઈ મરી જાય ત્યારે કેમ, ઘરનો કોઈ માણસ મરી જાય ત્યારે રોવે ને છાતી તૂટે છે ને. કેટલી વાર કર્યું આવું કે એનો કાંઈ હિસાબ નથી. કોઈ વાર કોઈનો લાભ માનીને ખુશી થાય છે, કોઈ વાર શણગાર સજે છે શરીરના, કોઈ વાર ફોજ દેખે છે, કોઈ વાર જાણે મોજ માણે છે. એવી રીતે જૂઠનો તમાશો સાચો માની રહ્યો છે. સંસારમાં બધા કહે કે ઇન્દ્રજાળ તો ખોટી છે, એમાં જરાય કાંઈ રંજ પણ સાચું નથી. એ જ પ્રમાણે દેવ નરક નારક નર નારક ક્રિયંશ એના શરીરનું જળ છે, તેમાં ચેતનનો અંશ પણ નથી. જળ શરીરમાં ચેતનનો અંશ પણ નથી. ભ્રમથી તેને શણગારે છે, શરીરને ભ્રમથી શણગારે છે, ખાન પાનથી એને સારું રાખવાની મહેનત કરે છે, ધૂપેલ તેલ લગાડવા આદિથી તેનું અનેક રીતે જતન કરે છે. જમાનામાં ધૂપેલ તેલ હશે, અત્યારે તો વાત વાત મૂકી દઈએ, કોસ્મેટિક્સ ઘણા થઈ ગયા. એ જમાનામાં આપણે ધૂપેલ પાડે છે ને, ધ્યારું ગણાતું છે, નહીં લખ્યું છે. ધૂપેલ તેલ લગાડવા આદિથી તેનું અનેક રીતે જતન કરે છે, જૂઠમાં જ મોજ માણીને હરખાય છે. આ મરેલાની સાથે જીવતાની સગાઈ કરી, મળદાની સાથે સંબંધ કર્યો, કાર્ય કેવી રીતે સુધરે. દ્રષ્ટાંત ઘણા દીધા છે. જેવી રીતે શ્વાન હાડકાને ચાવે, કૂતરો છે હાડકાને ચાવે અને તેથી તેના ગાલ તાળું પીઢામાંથી લોહી નીકળે, હાડકું એને વાગે એમાંથી લોહી નીકળે, તેને જાણે કે સારો સ્વાદ છે આ તો, લોહીનો સ્વાદ એને એને એમ કે હાડકું ચાવવાથી આ સ્વાદ આવે છે, આવે છે એના પોતાના લોહીનો સ્વાદ. તે મૂંઢ પોતે દુઃખમાં સુખની કલ્પના કરે છે, પરફંદમાં સુખકંદ સુખ માને છે. પોતે સુખકંદ છે એ પરફંદમાં સુખ માને છે. અગ્નિની ઝાળ લાગે ત્યારે કહે કે મારામાં જ્યોતિનો પ્રવેશ થયો, અને મરી જઈશ, સળગી જઈશ, હવે જ્યોતિ બુતિ નથી આવી, ઝાળ લાગી છે તને. ફંદ એટલે આ નથી કહેતા ભાઈ, આ બધું બધા મોહના ફંદ છે, ધોખો ધોખો થાય ને એને ફંદ કહે છે. બનાવટ ફંદ એટલે ફંદાબાજ, ભાઈ આપણે ફંદાબાજ માણસ છે, ધોખાબાજ માણસ. પોતે ભૂલે છે, દુઃખ થાય ત્યાં સુખ માને છે. જ્યાં પોતામાં અગ્નિની ઝાળ લાગે શરીરમાં ત્યારે જ્યોતિનો પ્રવેશ થાય છે એમ માને છે. જો કોઈ અગ્નિની ઝાળને બુજાવે તો એની સાથે લડે, કેમ ભાઈ? અગ્નિની ઝાળ બુજાવે ત્યારે એની હારે લડે, ભક્તોને બચાવે તેની હારે લડે, કેમ? મારે મને મારામાં જ્યોતિનો પ્રવેશ થયો તો તું લઈ જાશ, મારી મારું તેજ લઈ જાશ. એવી રીતે પરમાં પરના સુખ પરમ પરના દુઃખ સંયોગને બુજાવે તો તેને શત્રુની જેવી નજરેથી જુએ ને ક્રોધ કરે છે. મારી સામું જોતા નથી એમ, મને નિગ્લેક્ટ કરે છે. તારે ઉદાસ થવું છે કે તારે શું કરવું છે તો કે પહેલા? તારે ઉદાસીનતા જોઈ છે કે નથી જોતી? તો તને ઉદાસીન થવાનો પાઠ ભણાવે છે તો તું શું ઓર ગુસ્સો કરે છે? હે, આ પરજોગમાં ભોગમાંની જીવ ભૂલ્યો, સ્વરસની ભાવનાને યાદ કરતો નથી. ચોરાસીમાં પરવસ્તુને પોતારૂપ માને તેથી આ જીવ ચિરમકાળનો ચોર જ બન્યો છે. પારકી વસ્તુને પોતાની કરી કરીને ચોર બન્યો છે. અપને હા જન્માદિ દુઃખ દંડ પામે છે, એનો દંડ પામે છે તો પણ પર વસ્તુની ચોરી એને છૂટતી નથી. દેખો દેખો ત્રણ લોકનો નાદ ભૂલીને નીચે વાપરને આધીન થયો. પોતાની ભૂલથી પોતાની નિધિ ન પીછાણી અને ભિખારી બનીને ફરે છે. નિધિ તો ચેતના છે, તે પોતે જ છે, જરાય દૂર નથી. દેખવું દુર્લભ છે અને દેખે તો સુલભ છે. દેખવું દુર્લભ થઈ પડ્યું છે, દેખે તો દુર્લભ છે. કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હું પૂછું કે તું કોણ છે? તો કે હું મળદું છું. મળું, હું મળું છું, મળું એટલે મળદું. પૂછું પણ તો આ બોલે છે એ કોણ? મળું બોલે કાંઈ, મળદું તો બોલે નહીં, એ ખબર નથી પડતી. હું જાણતો નથી કોણ બોલે છે. તો પછી હું મળું છું એવું કોને જાણ્યું? ત્યારે સંભાળ્યું કરે હું તો જીવતો છું. તેમ આ જીવ માને છે કે હું દેહ છું, દેહ તો મળદું છે. તો આ દેહમાં હું પણ આની જેને માન્યતા કરી તે કોણ છે? હવે તો કઈ ખબર, હું જાણતો નથી. તો હું જાણતો નથી એવો લવારો કોને કર્યો? કેવો પ્રશ્ન પૂછાયા છે. એ રીતે આ પોતાને ખોજી દેખવા જાણવા અને પરખવામાં સ્વરૂપને સંભાળે ત્યારે સુખી થાય. જેમ કોઈ મદિરા પીને ઉન્મત બની, પોતાને ખોજી દેખવા જાણવા ને પરખવામાં સ્વરૂપને સંભાળે. હા, એટલે શું છે કે સ્વરૂપને સ્વરૂપનો અનુભવ કરવા માટે પહેલાં ખોજી થાય, પછી એને દેખવા અને જાણવાનો પુરુષાર્થ કરે જાણ દેખવા જાણવાનો. પરખવું એમાં પણ ઓળખવું આવે છે, ઓળખે એ રીતે એને ઓળખે તો સુખી થાય. હા, ખોજમાં અંતર ખોજનો વિષય છે અને પરખવામાં ઓળખાણ કરવાની વાત છે. બીજું એક દ્રષ્ટાંત લીધું છે કે જેમ કોઈ મદિરા આપીને ઉન્મત બની, પુરુષાકાર પાષાણ સ્તંભને જોઈ અને સાચો જાણે ને તેની સાથે લીધો. અંધારામાં કોઈ પુરુષના આકારે પથ્થરો હતો, એને એમ થયું કે કોઈ માણસ ઊભો છે, અને પોતે ગાંડો પાગલ થયેલો માંડો એની હારે લડવા કુસ્તી કરવા માંડ્યો પથરા હારે. હવે એમ કરતા પડી ગયો પોતે નીચેનો ઘૂમડો પથ્થર ઉપર, એને એમ થયું અરે મને પાડી દીધો, આને લડતા લડતા મને પાડી દીધો, હું હારી ગયો. એટલે ઓલાને કે હું હાર્યો, હું તારાથી હારી ગયો. એ પ્રમાણે પરને સ્વપણે માનીને પોતે માન્યતાથી દુઃખી થયો કે આ બધું મને હેરાન કરે છે, શું કર્યું છે, આ સંયોગો બધા મને ઉપાધિ કરાવે છે. થાય છોકરાઓ નાના છે એની ઉપાધિ, આ મોટા થાય ત્યારે જ્યાં સુધી પરણે નહીં ત્યારે એની ઉપાધિ, આ પરણ્યા પછી લાઈને ન ચડે ત્યાં સુધી એની ઉપાધિ. અને પોતાને એવું લાગે ને કે મારી અક્કલ છે તો આ બધું સરખું હાલે છે, મારે બધાનું ધ્યાન તો હજી રાખવું, પોતાનું ધ્યાન ભલે ન રહીએ પણ આ બધાનું ધ્યાન હું રાખું છું. દુઃખદાતા બીજો કોઈ નથી, દુઃખી તો પોતે થયો છે પણ દુઃખદાતા બીજો કોઈ નથી. તારી ભાવનાએ ભાવ બનાવ્યા, સંસારની ભાવનાએ ભાવ બનાવ્યા, ચિંતા પરિણામ કરીને તું ભવભ્રમણ તારી મેળે કર્યું છે, કોઈએ તને રખડાવ્યો નથી. અનુત્પન્ને પેદા કર્યું, કાંઈ હતું નહીં, ખરેખર કાંઈ સંબંધ હતો નહીં, એને કલ્પીને ફાચો વિન્યો ઊભો કર્યો. અચેતનને ચલાવ્યું, હં, મરેલાનું જતન અનાદિથી કરે છે. જૂઠી માન્યતામાં અચેતનને પોતાના જેવું તે ચેતન જેવું તું કરે છે, પણ કાંઈ તારું કર્યું જડ ચેતન થાય નહીં. તું જેવી જૂઠી કલ્પનાથી દુઃખ પામે છે એમ કરવામાં તને શું ફાયદો છે, દુઃખી થાશ પણ ફાયદો તો નથી. તું પોતે જ વિચારતો નથી કે મારો ફંદ હું પાડું છું, વિચાર વિના પોતાની નિધિને ભૂલ્યો, અનંત ચતુષ્ટય રૂપ અમૃત મેલું કર્યું. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ એને મેલું કર્યું. અવિદ્યા રૂપી જળની અલ્પ શક્તિથી તારી મહાન શક્તિ ન હણી જાય. એ અજ્ઞાન છે, અવિદ્યા એટલે અજ્ઞાન છે, એનાથી કાંઈ તારા આત્માની બધી શક્તિનો નાશ થઈ જાય એવું તો બને નહીં. પરંતુ તારી શુદ્ધ શક્તિ પણ મોટી અને તારી અશુદ્ધ શક્તિ પણ મોટી. એકવાર તો તારી મહાન શક્તિને પણ તે ભૂલ્યો તો તારી ચિંતવણી તારે ગળે પડી સંસારની. પરને દેખીને પોતાને ભૂલ્યો, આ સારું. અવિદ્યા તારી જ ફેલાવેલી છે, જે કાંઈ અવિદ્યા છે એ તારી જ ફેલાવેલી છે. તું અવિદ્યારૂપ કર્મો પર પોતાપણું ન કરે તો કાંઈ જળનું તો જોર નથી. તેથી અપરંપાર શક્તિ તારી છે. ભવની ભાવના કરીને ભવ કરી રહ્યો, સંસાર વધાર્યો, હવે નિજ ભાવનાથી અવિનાશી અનુપમ અમળ અચળ પરમપદરૂપ આનંદ ઘન અવિકારી સાર તત્ ચિન્મય ચેતન અરૂપીને અજરા અમર પરમાત્માને પામે છે. કોઈ એવી ભાવના કેમ ન કરીએ, સ્વરૂપની ભાવના કેમ ન કરીએ કે જે ભાવનાથી આવું પદ મળે. આ પોતાના સ્વરૂપમાં જ ઉચ્ચ એવું સર્વસકળ પૂજ્ય પદ પરમધામ અભિરામ આનંદ અનંત ગુણ સ્વસંવેદન રસ સ્વાનુભવ પરમેશ્વર જ્યોતિ સ્વરૂપ અનુપમ દેવાધિદેવપણો ઇત્યાદિ સર્વ પામ્યા માટે પોતાનું પદ ઉપાદેય છે અને અન્ય સર્વ પર પદેય છે. એક દેશ માત્ર નિજાવલોકન એવું છે કે ઇન્દ્રાદિની સંપદા પણ વિકારરૂપ ભાસે છે. પોતાના સ્વરૂપનો અવલોકન અનુભવનમાં એટલી શાંતિ સુખ શાંતિ ને આનંદ છે કે ઇન્દ્રની સંપત્તિ પણ એને ઇષ્ટ લાગતી નથી. જેની પ્રાપ્તિથી અનંત સંતો તેનું સેવન કરી કરી પોતાના સ્વરૂપનો અનુભવ કરી ભવપાર થયા માટે પોતાના સ્વરૂપને સેવો. શ્રી સર્વજ્ઞ દેવે સર્વ ઉપદેશનું મૂળ આ બતાવ્યું છે. સર્વજ્ઞ દેવના બધા ઉપદેશનું મૂળ આ એક જગ્યાએ છે કે જો એકવાર સ્વસંવેદન રસનો આસ્વાદી થાય તો એવા આનંદમાં મગ્ન થાય કે ફરી પરની તરફ કદી પણ દ્રષ્ટિ ન આપે. એકવાર જો સ્વરૂપ રસ ચાખે તો પછી પર તરફ દ્રષ્ટિ ન આપે, કેમ કે ત્યાંથી તો દુઃખ થાય છે, સુખ થતું નથી. સ્વરૂપ સમાધિ એ સંતોનું ચિહ્ન છે. ત્યાંથી ઓળખાય કે સ્વરૂપની સમાધિથી ઓળખાય. એ થવાથી રાગાદી વિકાર હોતા નથી, જેમ આકાશમાં ફૂલ હોતા નથી તેમ. પછી 37 પાને જેમ નટે પશુનો વેશ ધર્યો ત્યાંથી છે. તેથી તે મનુષ્યપણાને છોડીને બહાર ગયો નથી. મારું પહેરી લીધું, ગાયનું, ભેંસનું, વાઘનું, એથી કે મનુષ્યપણું મૂકી ગયું નથી. પશુનો વેશ ન ધરે તો મનુષ્ય જ છે, દેખાવ પશુનો છે, છે તો મનુષ્ય. તેવી રીતે ભ્રમથી પરનું મમત્વ ન કરે તો, દેહનો સ્વાંગ ન ધરે તો ચિદાનંદ જેવો ને તેવો રહે. જેમ એક ડાબલીમાં રત્ન રાખ્યું છે તો તેથી તેનું કાંઈ બગડ્યું નથી, તે ગુપ્ત છે, દેખાણું દેખાતું નથી. ઢાંકણું દૂર કરીને કાઢે તો દેખાય. તેમ શરીરમાં છુપાયેલો આત્મા ચૈતન્ય રત્ન છે, તેનું કાંઈ બગડ્યું નથી, ગુપ્ત છે, દેખાતો નથી. કર્મરહિત થતાં પ્રગટ થાય છે. ગુપ્ત અને પ્રગટ એ અવસ્થા ભેદ છે. અત્યારે સંસારમાં ગુપ્ત રહ્યો છે તો કઈ બે અવસ્થાનો ભેદ છે. એ બંને અવસ્થામાં સ્વરૂપ જેવું ને તેવું જ છે, એવો શ્રદ્ધાભાવ સુખનું મૂળ છે. આ શ્રદ્ધા કર, સિદ્ધ અવસ્થા હો કે સંસાર અવસ્થા હો, હું જેવો છું એવો છું મૂળમાં. એ શ્રદ્ધા, એ શ્રદ્ધા કરી એમાંથી સુખ ઉત્પન્ન છે, એ સુખનું મૂળ છે. જેની દ્રષ્ટિ પદાર્થ શુદ્ધિ ઉપર નથી, એટલે શુદ્ધ પદાર્થ છે એના ઉપર નથી, નિર્ભેળ પદાર્થ છે એના ઉપર નથી મૂળમાં. અને કર્મદ્રષ્ટિથી અવલોકે કે હું માણસ, હું ફલાણો, શું કરીએ ભાઈ, અમારા નસીબ એવા છે, અમારા નસીબે અમને આ મળ્યું, કર્મદ્રષ્ટિથી પોતાને જોવે છે, પોતે શુદ્ધતાને ન પામે. એક બહુ સરસ દ્રષ્ટાંત અહીંયા આવ્યું છે. જેવી દ્રષ્ટિથી દેખે તેવું ફળ થાય. પછી લખે છે કે મયુર મકરંદ પાષાણ છે, એવો પથ્થર આવે છે મયુર મકરંદ, એને ઘણા પાસા હોય પથ્થરને અરીસા જેવા, તેમાં બધા મોર જ ભાસે છે. મોર જોવે, સેંકડો મોર દેખાય એની અંદર, એ પથ્થરમાં જુદા જુદા પહેલો હોય, પહેલવાળો પથ્થર હોય, બધા ઓરિસ્સા જેવા પહેલો હોય, એની અંદર કેટલાય મોર દેખાય મોરને. એમ કે ઓહો, મારી સામે તો મોરનું ટોળું છે એમ લાગે. પાષાણ તરફ દેખતા મોર ભાસે, એ પથ્થર બાજુ જુએ ત્યાં બધા મોર દેખાય. પદાર્થ તરફ દેખતા પદાર્થ જ છે, મોર નથી. હવે એ પદાર્થ તરફ જુઓ તો કેટલાય, પાષાણ તરફ જુઓ તો કેટલાય, પાષાણની દ્રષ્ટિએ એને જુઓ તો કેટલાય મોર દેખાય, પથ્થરની દ્રષ્ટિએ જુઓ તો પથ્થર છે, અહીંયા એક મોર જ નથી, તો પથ્થરો છે, એક મોર એમાં નથી. તેમ પરમાપર ભાષે, શું પરમા પોતાને જુએ તો પોતે પણ પર તરીકે ભાસે, નિજ તરફ જુએ તો પર ન ભાસે. જુઓ બહુ સુગમ થયેલી છે. તું પર સામું જુએ છો અને સારું ખરાબ કરે છો, ઈષ્ટ અનિષ્ટ કરે છો, મોહ પામે છો, મારું તારું કરે છો, તારા તરફ જોતો પતી ગયો, પર ન ભાસે. નિજ નિજ તરફ જુએ તો પર ન ભાસે, નિજ જ છે. જ્ઞાન પોતાને જુએ તો પોતે પોતાને જ્ઞાનમય ભાસે. જ્ઞાન પોતાને જુએ તો પોતે પોતાને જ્ઞાનમય ભાસે. જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે. આ મારું ઘર, આ મારું ગામ, આ મારું શરીર, એ પોતામાં પર ભાસ્યો. પોતામાં પર ક્યારે ભાસ્યો? કે પોતામાં પોતે પોતાને ન જોયો ત્યારે. પથ્થરમાં મૂર જોયો ને, ત્યાં મૂર હતો જ નહીં, પાણો જ હતો. એમ જ્ઞાનમાં તો કોઈ નથી, પ્રતિબિંબ પડ્યું છે, પણ એને એમ થયું આ ફલાણો અહીંયા અહીંયા ગયો સીધો. જ્ઞાન જ્ઞાનને પોતાને જુએ તો પોતે જ્ઞાનમય જ છે તેમ ભાસે, તેમ નિજ તરફ જુએ તો પર ન ભાસે. નિજમાં એકલો નિજ જ છે, નિજમાં નિજ જ છે, બીજું કોઈ નથી. બીજું તેથી સુખકારી નિજ દ્રષ્ટિ તેજી, દુઃખરૂપ પરમા દ્રષ્ટિ ન દિયો. ભ્રાંતિ થાય છે, પરની સામે જુએ છે અને ભ્રાંતિ થાય છે. અને એ ભ્રાંતિમાં આગળ વધે ત્યારે પંચાયતનો પાર રહેતો નથી, એ તો પંચાયતીઓ થઈને ફરે છે. નાના નાના ગામમાં પંચાયત હોય છે, ગ્રામ પંચાયત નથી કહેતા. પછી પાંચ જણા એમાં હોય, પંચાયત શું એટલે પાંચ જણા ભેગા થાય એને પંચાયત, પછી એમાં પંચાયતનો પ્રમુખ થાય. અને ગામના જેટલા સવાલ હોય એની પંચાયત બધી ત્યાં આવે. આજે પંચાયતીઓ થયો અને દુનિયાભરની પંચાયત ત્યારે છાપો વાંચીને પંચાયત કરવા માંડે. કાંઈ લેવા કે દેવા, હે ચિદાનંદ રામ, પોતાને અમર તરીકે અવલોકો, મરણ તમારામાં નથી. તમે અજરા અમર પદના વાસી છો, મરણ જેવી કોઈ ચીજ નથી. જો મરણની ચિંતા નથી તો પછી ચિંતા કોની થાય? ભગવાનની સ્તુતિમાં તમે અજરા અમર પદના વાસી છો, તમે ત્રિણ ભુવનના સ્વામી છો, જેમ કોઈના ઘરમાં કોઈ ચક્ર રત્ન ચૌદ રત્ન નવનિધિ છે, બધું ફેર્યું છે, છતાં દરિદ્રી થઈને ફરે છે, ખબર નથી કે તેને પોતાના ચક્રવર્તી પદના અવલોકન માત્રથી ચક્રવર્તી પોતે થાય, ખબર પડે. માન ભૂલ્યો હોય એને કહેવા માત્રથી, માન થવા માત્રથી ચક્રવર્તી થાય. તેમ સ્વપદને પરમેશ્વર રૂપ અવલોકે ત્યારે તે ક્ષણે તે પરમેશ્વર થાય. કૃપાળુદેવ લખ્યું, અમે પરમાત્મા થયા છીએ સસ્વાયસીમાં. અમે પરમાત્મા સ્વરૂપે થયા છીએ. ક્યાંથી? કે પરમેશ્વર પદને અવલોક્યું અંદરમાં. હું તો પરમેશ્વર છું, લોકો માને છે એવો હું નથી, હું તો અંદરમાં પરમેશ્વર છું. જુઓ જુઓ કેટલી કેવડી મોટી ભૂલ. અવલોકન માત્રથી પરમેશ્વર થાય એવું અવલોકન તો કરતો નથી. જુઓ જુઓ કેવી મોટી ભૂલ કે અવલોકન માત્રથી પરમેશ્વર થાય એવું અવલોકન તો કરતો નથી, અને ઇન્દ્રિય ચોરોને વશ બનીને પોતાના નિધાનને લૂંટાવીને દરિદ્રી થઈને ભવ વિપત્તિને ભરે છે. પોતાના નિધાનને પોતે લૂંટાવે છે અને દીન થઈને ફરે છે, દરિદ્રી રીતે દીન થઈને. અરે મને સુખી નથી, મને સુખી થાવ તો સારું, હું દુઃખી થઈ ગયો છું, હું સુખી થાવ તો સારું. ભૂલ મટાડતો નથી, એમ ચિત્ત વિકાર રૂપ જીવ થાય ત્યારે પરને પોતારૂપ માને, એ ભાવ જીવનો નિજ જાતિ ભાવ નથી. એ ભાવોમાં જે ચેતના વ્યાપી રહી છે તે જ ચેતના એક જીવ નિજ જાતિ સ્વભાવ જાણ. આ ચેતના છે તે કેવળ જીવ છે. હા, દરેક ભાવમાં ચેતના તો વ્યાપી છે ને, ગમે એ ભાવ હોય. ભાવમાં તો ચેતના વગર ભાવ ક્યાંથી થયો? ચૈતન્યનો ભાવ ચેતના વગર ક્યાંથી થયો? આ ચેતના છે તે કેવળ જીવ છે, તે અનાદિ અનંત એક રસ છે. તેથી આ ચેતના સાક્ષાત પોતે જીવ જાણવો. ચેતના સામાન્ય તે શુદ્ધ ચેતનારૂપ જીવ થયો. ત્રણેયમાં ચેતના સામાન્ય લીધો એટલે જીવ છે, નહીતર તો અશુદ્ધતામાંથી શુદ્ધ સ્વરૂપ ક્યાંથી સમજાય? જે રાગાદી વિકાર છે એમાં અશુદ્ધ ચેતના છે, પણ ચેતના તો છે ને. ચેતના એકલી ચેતનાને પકડે શુદ્ધ ચેતના હાથમાં આવે એ જીવનું સ્વરૂપ છે. જો કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના એ જીવ ચેતનાનો વિકાર છે, પણ વ્યાપક ચેતના છે દરેકમાં. ચેતના જીવ વિના હોય નહીં, એ ચેતના શુદ્ધ જીવનું સ્વરૂપ છે. કર્મ ચેતના એટલે અનેક પ્રકારના કાર્યો કરવાનો જે ભાવ, આમ કરું ને તેમ કરું, આમ કરીશ ને તેમ કરીશ, એ કર્મ ચેતના. અને હરખ શોકને ભોગવે તે કર્મ ફળ ચેતના. પણ જીવ તો છે જ ને ત્યાં, ચેતના વ્યાપી છે અશુદ્ધ થઈને, પણ સામે વ્યાપી છે તો ચેતના ને, એમ કહે વ્યાપક તો ચેતના છે માટે ચેતનરૂપ. બરાબર છે, ચેતના શુદ્ધ જીવનું સ્વરૂપ છે. તેને જાણે જ્ઞાતા જીવને આવો ભાવ થાય છે, જ્યારે પોતાને શુદ્ધ ચેતનારૂપ જાણે ત્યારે એને કેવા ભાવ થાય એનું વર્ણન નીચે કર્યું છે. પછી પોતે જ્ઞાતા ભાવે પોતાના સ્વરૂપને જાણે ત્યારે આખા પરિણામને ફેરફાર થઈ જાય, અંદર ભ્રમભાવ બધાએ મટી જાય, બધાએ ભ્રમભાવ મટી જાય. હિન્દીમાં એવું હોય કે કર્મચેતના ઓર કર્મફળ ચેતના જીવ કા વિકાર હૈ. કર્મચેતના મેં ક્યાં કરતા કે મેં એસા કરું વૈસા કરું, વો કરૂંગા વો કરું. કર્મફળ ચેતના મેં ઉસ ફલ કો ભોગતા હૈ કે મેં દુઃખી હો ગયા મેં સુખી હો ગયા, कर्मफल को, कर्मफल में हरक्षोप करता है, वो कर्मफल चेतना है। दोनों में व्यापक तो चेतना है, व्यापक तो चेतना है, और जो चेतना है वहाँ जीव है। तो अकेली चेतना लियो तो वो जीव का स्वरूप है, शुद्ध चेतना है। अकेली चेतना को पकड़ो तो वो जीव का स्वरूप है। चेतना है क्या अनुभूति करे, अबाध्य अनुभव रहे, अनुभूति ने कोई बाधा पहुंचा नहीं, वेदन सुधी कोई नहीं पहुंच नहीं। देयो बदलता जाए, अनुभूति बदलती नहीं, वेदन एम नहीं।